તારીખ 12-10-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
લગ્ન પર્યંતનો સંયોગ થવા છતાં પણ એક વાર એને સમય દ્રષ્ટિકોણે ન તો સર્વજ્ઞ ને ઓળખ્યા છે, સર્વજ્ઞ પણ તો ઓળખ્યા જ નથી પણ સમય દ્રષ્ટિકોણે પણ નથી ઓળખ્યા, અને સત્પુરુષ ને પણ સત્પુરુષ પણ એક વાર પણ નથી ઓળખ્યા. જે ઓળખા હોય તો એનો અહંકાર બુદ્ધિ અને દર્શન બહુ નાશ પામે પામે ને પામે. એટલે આપોઆપ એમાંથી તો સાબિત થઈ ગયું કે મળવા છતાં ઓળખ્યા નથી માટે નાશ પામ્યો નથી, એ તો આપોઆપ જ થઈ જાય છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાભિગ્રહ દુરાગ્રહતા દુરાગ્રહતા વગેરે આદિ ભાવ ભાળા પડવા લાગે છે. મત અભિગ્રહ છે અને દુરાગ્રહ છે એમાં સામાન્ય પરિણામ શું છે? અક્ષનું પરિણામ છે, જીવનું પરિણામ છે, અથવા માયાનું પરિણામ છે. એ માયામાં જાય છે, ક્રોધ માન માયા ને લોભમાં એ માયામાં જાય છે. અને માયાની પ્રકૃતિ મિથ્યાત્મિક પ્રકૃતિ છે. મિથ્યાત્મિક પ્રકૃતિને જો ખાતામાં નાખવું પડે તો માયામાં ખાતાવી પડે. ચીની લીધું કઈ ચીની લીધું આમાં જે સત્પુરુષનું જીવને ઓળખાણ થાય અથવા જેમ જેમ જીવને ઓળખાણ થાય. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ થાય એટલે એક સાથે પૂરું ન થાય, પહેલા કંઈક વિશ્વાસ આવે પછી વધારે વિશ્વાસ આવે પરિચય કરતા વધુ વિશ્વાસ આવે તો એક તબક્કે એને પાકે પાકું શુદ્ધ ઓળખાણ થાય કે નહીં આ સત્પુરુષ છે એ મારે મારા જ નામથી બરાબર નક્કી થાય છે અને કોઈને પૂછવાનો આનો પ્રશ્ન રહેતો નથી. એમ જેમ જેમ જીવની થાય છે તેમ તેમ સમય એનો શું ફાયદો થયો? રોકડીઓ વેપાર છે. તો પુરુષનું ઓળખાણ થાય તો એને તેમ તેમ જેમ જેમ ઓળખાણ થાય તેમ તેમ એના પ્રમાણની અંદર લઈ લીધું અને ફાયદો એટલો ઓળખાણ પૂરું થાય પછી ફાયદો શરૂ થશે એમ નહીં. ઓળખાણની દિશામાં જે આગળ લીધો તો જેટલો આગળ લીધો એટલે એને લાભ. આ સીધી વાત છે. તેમ તેમ મતાભિગ્રહ એનો ઓછો થાય એટલે મતાગ્રહ ઓછો થાય અને દુરાગ્રહ પણ ઓછો થાય. દુરાગ્રહ કોને કહેવાય છે? આગ્રહ ને દુરાગ્રહમાં શું છે? આગ્રહ બે પ્રકારના, સત્ય માટેનો આગ્રહ અને અસત્ય માટેનો આગ્રહ, ન્યાય માટેનો આગ્રહ અને અન્યાય માટેનો આગ્રહ. આગ્રહ તો કઈ કહેવાય? પણ જે અસત્ય અને અન્યાય માટેનો આગ્રહ છે તે દુરાગ્રહ છે. સત્ય માટેનો આગ્રહ છે તેને દુરાગ્રહ કહી શકાય નહીં, તેને હઠ કહી શકાય નહીં. મિત્ર બધું બે રૂપમાં ખતરી નાખે. ક્યાંને આગ્રહ છે, નાને આગ્રહ છે, બે અચ્છા આપણી નજરમાં તો એવું છે નહીં. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવની થાય છે તેમ તેમ તેને મત સંબંધીનો આગ્રહ ઓછો પડે. આજે મતનો પ્રકાર ઉભો થાય છે, અમારા મતમાં આમ છે, અમારા મતમાં આમ છે, એ મતનો રૂઢિનો સંપ્રદાયની અંદર ચાલતી રૂઢિનો આગ્રહ, સંપ્રદાયની અંદર ચાલતો મતનો આગ્રહ, અમારામાં તો આમ જ હોય આમ ન હોય, સત્ય શું છે, આત્માને લાભકારક શું છે, આત્મા શેનાથી નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે, આવી તો દ્રષ્ટિકોણ છે આ માર્ગમાં. એનું નામ જૈન માર્ગ લોકની અંદર આજે પ્રસિદ્ધ છે. એ જૈન માર્ગને મૂળ અપેક્ષા એ જો કહેવામાં આવે તો એ આત્મશુદ્ધિનો માત્ર માર્ગ છે. શેનો માર્ગ છે? માત્ર આત્મશુદ્ધિનો માર્ગ છે. એ સંપ્રદાયનો વાળાનો ટોળાનો માર્ગ નથી કે અમુક ટોળાનો એના ઉપર અધિકાર છે, અમુક કુળ વાળાનો અધિકાર છે, એવું આમાં નથી. જેને આત્મ શુદ્ધિ કરવી હોય તે ત્રિંચથી માંડીને કોઈ પણ આવી શકે છે. અને પરિપૂર્ણ આત્મ શુદ્ધિ ની આની અંદર આખી લાઈન છે. પ્રથમ જગન્ય અંશથી આત્મિક શુદ્ધિ શરૂ થાય, ત્યાંથી માંડીને પૂરેપૂરી આત્મ શુદ્ધિ થાય એના માટેનો આ માર્ગ છે. અને નામ ભલે જૈન માર્ગ આપો કે ગમે એ નામ આપો, પણ લાભ આત્મશુદ્ધિનો આની અંદર છે. અને એના ઉપાયને માર્ગ કહેવામાં આવે છે. આત્મશુદ્ધિ શુદ્ધિના ઉપાયને જ માર્ગ કહેવામાં આવે છે. શું કહે છે કે તેમ તેમ મતાગ્રહ અને દુરાગ્રહ આદિ ભાવ મોડા પડવા લાગે છે. જીવમાં હોય છે ખરા, પણ એની અંદર એનું જોર તૂટી જાય, મોડા પડવા લાગે. જો મોડા ન પડે તો સમજવું કે એને સત્પુરુષ તરફનો કોઈ યોગ થયો નથી. ઉગે ઉગે હાલે છે બધાની વાંએ વાંએ, ગાદરિયા પ્રવાહની જેમ એક ગાડર બીજામાં ગાડર ને ઘેટાની વાંએ ચાલે, પોતે પણ ચાલે છે, એને ઓળખાણ થઈ નથી. અથવા તો કુલ ધર્મ ચાલે, અથવા તો બાપ દાદા ના ચાલતા હતા માટે ચાલે, એ રીતે ચાલવાનો આ માર્ગ નથી. હવે ઓળખવા માટે તૈયારી કરવી, ત્રીજી તૈયારી નહોતી, અત્યારે તૈયારી છે કે તેની સવાલ છે. અને તૈયારી કરવી જોઈએ, તૈયારી કરી અને હવે એનો એવો કોઈ સત્પુરુષ મળે તો એના આશ્રયમાં રહેવું છે, એની આજ્ઞામાં રહેવું છે, એના ચરણમાં નિવાસ કરવો છે, એને આશ્રય ભાવનાથી. આગળનો પત્ર આવી ગયો, પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું 521માં પહેલી લીધી. તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુજીએ પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. એને એ જાતનો ભાવ આપ્યો કે જો કોઈ સત્પુરુષ મળે, હું ઓળખા વગર રહું નહીં, મારી નજર બારી હવે જાય નહીં, એટલો એને આત્મવિશ્વાસ આવે. અને જો મળે તો એના ચરણમાં નિવાસ કરવો છે, એની આજ્ઞા મારે આત્મહિત સાધન છે. આવો પ્રકાર એના ભાવનો ઉત્પન્ન થાય તો એ ભાવના ફળમાં એ ભાવની સાથે કુદરત બંધાયેલી છે. એને જે યોગ છે એ સંયોગ થયા વિના નહીં લે, એ ભાવ નિષ્ફળતા જતા નથી. એને સત્પુરુષના આશ્રયની ભાવના ભાવી એ ભાવના એની અવશ્ય સફળ થશે એમ છે. અને એવું અનેકને ભૂલું છે, એવું અનેકને ભૂલું છે. એ ભાવ મોડા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. શું થાય છે, કેવી રીતે એનું જ્ઞાન કામ કરવા લાગે છે? પહેલું વહેલું કે પોતાના દોષ જોવા માટે એવું જ્ઞાન મળે છે કે મારા આત્મામાં હજી કેટલી મલિનતા છે, કેવા કેવા મને મલિન પરિણામ થાય છે. આ વેપાર જે નુકસાનીનો ચાલે છે એ તો હું જોઉં નફાની વાત પછી, નુકસાન બંધ થયા પછી નફો શરૂ થાય કે નુકસાને ચાલુ રહીને નફો ચાલુ થઈ જાય? પહેલું વહેલું એને આ બને છે. એક આગ્રહ દુરાગ્રહ મતાગ્રહ મળવો પડે અને એને પોતાના દોષ જોવા પણ એનું ચિત્ત વળી આવે છે. વળી આવે છે એ વાક્ય એવું લીધું છે કે સહેજે જ આમ થાય છે. સાંભળ્યું, શાસ્ત્ર આજ્ઞા છે કે સત્પુરુષ નું વચન છે માટે હું મારા દોષ જોઉં એમ નહીં. વળી આવે છે એનો અર્થ આ છે કે એની યોગ્યતા વશે એનો એ પ્રકાર ઉભો થાય છે. એમ કહ્યું કે અવલોકનમાં આવવું જોઈએ, પોતાના દોષના અવલોકનમાં આવવું જોઈએ. એમ સંજો માટે હું અવલોકન કરું ચાલશે નહીં, કેમ કે કૃત્રિમ પ્રયત્ન છે, લાંબુ નહીં ચાલે. પણ યોગ્યતા ઉત્પન્ન થાય તો સહેજે સહેજે એનું ચિત્ત વળી જાય છે. એ બાજુ પોતાના દોષ જોવા ભણીએ
જાય
ત્યાં નહીં મિલી દેખતો તરીકે કોણ ઉપાય માંગે છે? કેમ કે એ દોષ ટાળવાનો એને ખ્યાલ જ નથી હોતો. એમાં શું થાય છે? તત્વજ્ઞાન ના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી આ ભૂલ કોઈ જીવોની થાય છે કે આપણે અસ્તુને પકડો, એકલા ન્યાયક સ્વભાવને પકડો. પણ ન્યાયક સ્વભાવને પકડવા માટેની યોગ્યતા, એમાં શું અસ્તુ નાસ્તુ હોય વર્તમાન પર્યાયમાં, એનું કોઈ વિજ્ઞાન એનો કઈ ખ્યાલ ન હોય અને કૃત્રિમ વિકલ્પ ક્રિયા કરે, એથી કોઈ નાયક સ્વભાવ નો પત્તો લાગે છે, એ વાતમાં કઈ માલ નહીં. આ એનો પ્રારંભ છે. યોગ્યતા ના લક્ષણ બતાવે છે અહીંયા કે જીવની યોગ્યતા શરૂ થઈ એ કેમ ખબર પડી કે પ્રારંભમાં એને પોતાના દોષ દુઆની ચિત્ત મળી આવે છે. કથા આદિ ભાવમાં નિરસપણું લાગે છે. આત્મકથા સિવાયની બધી કથા વિકથા છે. ચાર કથાના નામ તો પ્રસિદ્ધ છે, પણ એ ચાર કથા કહો કે આત્મકથા સિવાયની બધી કથા કહો તો બધી વિકથા છે, અથવા સંસારની કથા છે, સંસાર વધારવાની કથા છે. એનાથી સંસાર વધારવા સિવાય બીજો કોઈ લાભ થતો નથી. એટલું સંસાર વધવાનું કર્મ બંધન નિરસપણ લાગે છે. તે જુગુપ્સા ઉત્પન્ન થાય છે અથવા ઘૃણા થાય છે, એ વાત ક્યાં શરૂ કરી? અરુચિ જુગુપ્સા શું બતાવે છે? અરુચિ ને બતાવે છે. એવી વાતમાં અમને રસ નથી, એવી વાત અમને ગમતી પણ નથી. વાત કરવી હોય તો કઈ આત્માની કરો, આત્માનું નિથા એવી કોઈ વાત કરો, આત્માના નિર્મળ અને પવિત્ર સ્વરૂપની કોઈ કથા કરો, પવિત્રતા પ્રાપ્ત થાય એવી કોઈ વાત કરો. બાકી એ સિવાયની વાતમાં અમને કઈ રસ નથી જવા દીધા. એ બધો અનંત વાર કરી શીખ્યો. એમાં એમાં એ જ ગર્ભથલમાં જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે. ત્યાં સુધી એમાં ઘૃણા ન થાય, ત્યાં સુધી એની અરુચિ ન થાય, ત્યાં સુધી પણ એને યોગ્યતા પ્રાપ્ત થઈ નથી. યોગ્યતા ઉત્પન્ન થાય છે, આ તો બહુ સારો છે. જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યો છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિ વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. એને મોક્ષ શું કરે છે? કે જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિશે, બળવીર્ય સ્ફુરવું એટલે પુરુષાર્થ કરવો, દેહથી માંડીને બધા સંયોગો અનિત્ય છે, એવી અનિત્યતાની ભાવના વારંવાર થવી એને ભાવનાનું ચિંતન કહેવામાં આવે છે અથવા અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. અને એ વારંવાર એવી ભાવના થવા માટે જે પુરુષાર્થ જોઈ, એ વિષયમાં જે જ્ઞાની પુરુષની સમીપમાં સાંભળ્યું છે, જ્ઞાની પુરુષે જે વૈરાગ્ય બોધ્યો છે, એના કરતા પણ વધારે બળવાન પરિણામ છે. સાંભળતી વ્યક્તિ જે પરિણામ થયા, શ્રી ગુરુ કહે છે, સત્પુરુષ કહે છે, ખરેખર બધું અનિત્ય છે, સંસારમાં કાંઈ સાર નથી, એકાંત દુઃખનું એ સ્થાન છે, અને એનાથી જીવે પાછા વળવા જેવું છે, એવું જે વૈરાગ્યનો એને વિષય સાંભળ્યો છે, એનાથી પણ વિશેષ બળવાન પરિણામથી પોતે એકલો પુરુષાર્થ કરે છે એમ કહે છે. તેથી વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. સંયોગ તમામ સંયોગ વિયોગ સહિતના છે, અનિત્ય છે, અને તે અનિત્ય સંયોગ પ્રાપ્ત થતા એને નિત્ય માનીને આ જીવ જે રાચે છે અથવા રાગદ્વેષ કરે છે, એ આ જીવની જ ભ્રમણા છે, આ જીવનો જ દોષ છે. એ રીતે પોતાના દૂષિત પરિણામ ને નિંદે, નિંદા કરે, ગ્રહણ કરે, પશ્ચાતાપ કરે, એને દ્રઢ કરે છે કે ફરી ફરી ને આમાં ભૂલાવામાં પડવો એ રીતે જે દ્રઢ કરે છે. અર્થાત એનો અર્થ શું કે સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષ ને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિ વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી રહેતો નથી. રસથી પરિણામ થવા તેને રક્તપણું કહેવામાં આવે છે, રસ ઉડે તેને વિરક્તપણું કહેવામાં આવે છે. તો સત્પુરુષ મળ્યા પહેલા પણ એ અનિત્ય સંયોગો પંચ વિષયમાં આ જીવનો રસ હતો, અને સત્પુરુષ મળ્યા પછી હવે જે રસ છે એમાં કઈ ફેર પીડ્યો કે નથી પીડ્યો. જો એને ઓળખ્યા હોય તો ફેર પીડ્યા વિના રહે નહીં, અને જો ન ઓળખા હોય તો ફેર ન પડે, એ બહુ સ્વાભાવિક છે. માટે એને મળ્યા ન મળ્યા બરાબર છે. આ તો શું કરે છે, શાસ્ત્રમાં છે, શાસ્ત્રના વિષયમાં બુદ્ધિ લગાવે, ઘણી ઘણી વાતો સમજે, અને બાકીનો જે હૃદયનો પ્રકાર છે એમાં એ રસ એનો રહી જાય. અરે એનું ધ્યાન ન હોય કે રસ રૂપે છે ઘટે છે એ એને ખબર ન હોય, કેમ કે અવલોકન નથી એને. એને સત્પુરુષ મળ્યા છે એ વાત રહેતી નથી, એને મળ્યા ન મળ્યા બધું સરખું છે એમ કહેવે છે. રસનું શું ભોજન સાદું લે છે, પેલા અમે સાદું ભોજન લેતા હતા, સત્પુરુષ મળ્યા પછી સાદું જ ભોજન લે છે, એના રસનું શું છે? સમાન રસનો છે ભોજન, તો ક્યાં એના અધિકારની વાત છે? ભોજન એના અધિકારની વાત નથી. પોતાની ઘર છોડીને બીજે જમવા જવાનું થાય છે, તમારી ઈચ્છા પ્રમાણે મને એવું થોડું છે. તમે એમ કહો તમે મીઠાઈ નહીં ખાઈ, પણ તમે ભલે નથી, અમારે તો બનાવવી છે ને, આપ્યા વગર અમે રહેશો નહીં. કટકો તો પણ તમારે લેવી જ પડશે, થોડીક તો તમારે લેવી જ પડશે, અમારી ભાવના તો તમારે હાચવવી જ પડશે એમ જોઈએ છે. મારે ખોડાવાની ભાવના છે ને તમારે હાચવવી પડશે એમ કહીએ. પણ એમાં રસ કેટલો લેવો એ પોતાના હાથની વાત છે, ઓલી પોતાના હાથની વાત નથી. પહેલાના પરિણામ પરમાણુ ની તૈયાર એ આ જીવ કરતા હતા ન થઈ શકે, પરિણામ ન કરતા હતા પોતે છે. જે સાચવાનું છે પરિણામમાં છે, સંયોગ તો જે કાળે જે સંયોગ થવાના તે થવાના, એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. પછી પોતાને તો ક્યાં રહ્યો અધિકાર? ઇન્દ્ર દેવેન્દ્ર નથી ફરી શકતા, તો આપણો અધિકાર તો રહે છે ત્યાં, કોઈ પ્રશ્ન નથી. કે અનિત્યવાદી ભાવના વિશેષ બળવાન પરિણામથી દ્રઢ કરે એનો અર્થ આ છે કે સત્પુરુષ મળ્યા પહેલા એને જે સંયોગોમાં રસ હતો, પંચ વિષયાદિમાં રસ હતો, ખાવા પીવામાં રસ હતો, એ રસ ત્યાર પછી એને રહેતો નથી, ઉડી જાય છે. સત્પુરુષને ઓળખ્યા પછી, જોયા પછી ઉડી જાય છે. કેમ ઉડી જાય છે? તે સત્પુરુષના નિરસ પરિણામ જોવે છે, અને એને એવા થવું છે, એને એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, એ ભાવના એની અંતરમાંથી ઉગ્ર થાય છે, એને બસ એને એવા જ નિરસ પરિણામ થવા લાગે છે. સત્પુરુષને મળ્યા ને પછી ને પહેલામાં શું વાત છે? સત્પુરુષની ઓળખા, સત્પુરુષને સત્પુરુષ તરીકે એ નજરથી જોયા એનો અર્થ શું? એનો અર્થ એ છે કે એ સત્પુરુષના પણ નિરસ પરિણામ જોયા થયા. અરે આને કઈ લાગતું ઓળખતું નથી. ગમે તે પ્રકારના અનેક પ્રકારના સંયોગો બને છે પણ એને કઈ લાગતું ઓળખતું નથી. એ રસ્તો જેને એવું થયું છે એને એ પ્રકાર પરિણામમાં ભાવનાને લઈને ઉત્પન્ન થાય છે. હા નવ જન્મ આપે છે, રીતસર નવ જન્મ આપે છે. એ જે જન્મ આપે છે એ ભાવ મરણ અને ભાવ જન્મ, દ્રવ્ય મરણ અને દ્રવ્ય જન્મ બેને મટાડવા માટેના જન્મ આપે છે. કયો જન્મ આપે છે? એ સંસદ પુરુષ જન્મ આપે છે. આત્મા આખો બદલી નાખે છે. વર્તમાન ભાવમાં સત્પુરુષ ને ઓળખે અને પરિણામ પલટો મારે ઓળખીને તો એ ભાવમાં જ બીજો ભાવ શરૂ થઈ જાય છે. પહેલાનો આત્મા જુદો અને પછી નો આત્મા જુદો છે, અંદર થી ફરી જાય છે. એવો કોઈ ચમત્કાર સત્પુરુષ ના યોગમાં રહેલો છે. આવો એક ચમત્કાર છે. જીવ આખો જાણે ફરી ગયો, માણસ જ બદલાઈ ગયા એમ લાગે. પહેલા વાત એની જુદી હતી, અત્યારની વાત કોઈ જુદી છે એમ લાગે. લાગ્યા વગર રહીએ નહીં. ઓળખે તો થાય, થયા વગર રહે નહીં. આ એ સત્પુરુષની ઓળખાણનો બહુ મોટો પ્રતાપ છે, બહુ મોટો પ્રભાવ છે. એવો ને એવો રહ્યો તો એનો અર્થ એમ છે કે એને જે સત્પુરુષ ને મળ્યા તેને મળ્યા બધું સરખું છે, તેને ઘર મળી ગયા છે. એનું થયું છે આ વખતે પણ એ વિશે. હવે જયારે આ વિષય સામે એજન્ડા ઉપર આવે છે ત્યારે હવે આ જીવે જાગૃત થવા જેવો આવી ભૂલ હવે ફરી ફરી ન કરવી નથી. એવો રક્ત પર પૂંચ્યાદીનો વિષય તેનો આત્મા રક્ત રહેતો હતો, તે રક્ત રહેતો નથી. અને અનુક્રમે તે રક્ત ભાવ મળવો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. એનો ભાવ મળવો પડી જાય, એક સાથે નહીં તો ક્રમે કરીને પણ મળવો પડી જાય એવા વૈરાગ્યમાં એ જીવ આવે છે. વૈરાગ્ય કયો? નિરસ નિરસ પરિણામ કયો? તપાસી જાય તારા પરિણામ. સમાગમમાં આવે ને એ પણ વિચારવા જેવું છે કે મારા દોષ ને લઈને જેના સમીપ માં હું જાણું છું એની કોઈ આંગળી છીંધે એવું પણ મારાથી થવું જોઈએ. આવવાની જવાબદારી જ મૂકી છે. બીજા બીજે ગમે ત્યાં જાય એનું વાંધો નથી, પણ અહીંયા આવનારની જવાબદારી મૂકી છે. લાભ પણ મોટો, નુકસાન પણ મોટું. વેપારી નું કેમતી ચીજ ન છે, સીધી વાત છે. વાત કરે છે, બહુ સરસ કરે છે. જીવને ઉત્સાહ આવે એવી વાત કરે છે અને ઘણો લાભ થાય એવી વાત કરે છે. અથવા આ બધી વાત કરી એનો બીજો અર્થ કરે છે, અથવા કરીને હવે એક બીજો અર્થ કરે છે, વિશેષ અર્થ કરે છે કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. હવે આનો અર્થ શું છે? એ વાત સમજાવી એનો અર્થ શું છે? અનાદિ દુર્લભ અનંત કાળમાં નથી પ્રાપ્ત થયો હોય એવું જે આત્મજ્ઞાન દુર્લભ થી દુર્લભ, એ સત્પુરુષ નું યોગ થયા પછી કાંઈ દુર્લભ નથી, અર્થાત દુર્લભ છે નથી. કેટલો મોટો લાભ છે! અનંત કાળમાં જે આત્મજ્ઞાન આ જીવે પ્રાપ્ત કર્યું નથી, ધર્મ ના નામે ધમાલ ઘણી કરી છે, ઊંડા માથે લટકીને તપશ્ચર્યા કરી છે ખાધા પીધા વિના, ત્યાંથી માંડીને કઈ બાકી નથી રાખ્યો. જે જે ક્રિયાનો અનુરાગ થાય તે બધી ક્રિયા કરી છે, અને 11 અને 9 પૂર્વ સુધીનું શાસ્ત્ર જ્ઞાન પણ કરી ચૂક્યા છે. આત્મજ્ઞાન એક વાર પણ કર્યું નથી. એવું જે દુર્લભ થી દુર્લભ એવું આત્મજ્ઞાન, એ સત્પુરુષ ના યોગે દુર્લભ છે. આ શું મહત્વ છે! સત્પુરુષ ની વિદ્યમાનતા નું મહત્વ શું છે એ સમજાવે છે. જ્ઞાન ભાવે ઉપેક્ષા થઈ જાય છે, પણ એની વિદ્યમાનતા નું બહુ મહત્વ છે. આ પૃથ્વી ઉપર, આ ધરાતલ ઉપર એની વિધિમાનતા હોવી એ બહુ મોટી વાત છે, નાની સુની કોઈ વાત નથી. કેમ કે એનો યોગ થયા પછી આત્મજ્ઞાન જીવને કઈ દુર્લભ નથી, પણ યોગ થયો ક્યારે કહેવાય એ વાત કરે છે, કે ઓળખાણ થયું ત્યારે એને યોગ થયો કહેવાય. ઓળખાણ સત્પુરુષ ને વિશે અત્યંત પ્રીતિ ભક્તિ થાય, અભિન્ન ભાવ જેને કહે છે, સુભાષભાઈ નો વિશે વિચારી લેવા જેવો છે. સુખમાલાલ સાહેબ પેલા વચન વિશે પ્રીતિ ભક્તિ થાય, સત્પુરુષ ના વચન ને વિશે એવો વિચાર ન આવે કે આમ કેમ કે છે, આવું કેમ બોલ્યા, આવું નતું બોલવું જોતું, આ બોલવા આવું બોલવું આવું બોલવામાં તો બરાબર લાગતું નથી, અંગમો થઈ જાય પોતાને, એના અભિપ્રાય થી વિરુદ્ધ કોઈ વાત નીકળી અંગમો થઈ જાય, આવું કેમ બોલ્યા, એ અભક્તિ ના પરિણામ છે. ભક્તિ તો નથી પણ એ અભક્તિ ના પરિણામ છે. એને પૂછો કે ઘરમાં નાનો 2 વર્ષનો છોકરો ખોટું બોલતો હોય તો તને કેવી પ્રકૃતિ થાય છે? કાલ તો 1 અક્ષર બોલતો હતો, આજે 2 અક્ષર બોલે છે એમ કે શું? કાલ તો મા જ બોલતો હતો, આજ તો બાપા એમ બોલે છે, બાપા એમ બોલે છે. રાજી રાજી ના હેડ થઈ જાય, એ બોલતા આવડતો ન હોય, ક્યારેક જ બોલતો હોય, પણ એકદમ અંદર થી વરસ ક્યાંથી આવે છે? એની પ્રીતિ છે. અને ટોકડી એની ટોકડી ઉપર પણ આટલી પ્રીતિ થાય છે કે સત્પુરુષ ના અપૂર્વ આત્મહિત ના જે વચનો છે એના પ્રત્યે કેમ તમે પ્રીતિ થાય છે, કેમ અભક્તિ થાય છે, વિચારવા જોઈએ. તમે જેટલો સંસાર વાળો છે એટલું તમે તારા આત્માનું હિત વાળું છો નથી એમ કહું. આત્મવિચાર નો અર્થ એ છે, આત્મવિચાર નો અર્થ એ છે કે આત્માનું હિત વાળું નથી થયું, આત્માનું હિત નો વિચાર જ એને આવ્યો નથી. એટમાં 11 છે, હિત શબ્દ 11 છે, આત્મવિચાર એટલે આત્મહિત નો વિચાર એમ કહું. ગુરુદેવ આમ કહેતા હતા, ગુરુદેવ આમ કહેતા હતા, એનો ભાવ આવે છે, ભક્તિ નો ભાવ આવે. એમના વચન વિશે તે વચનમાં રહેલો આશય આત્મહિત નો આશય છે, બીજું કઈ સત્પુરુષ ને લેવા દેવા નથી. તે વચનના આશય વિશે જ્યાં સુધી પ્રીતિ ભક્તિ સ્થાય નહીં ત્યાં સુધી એમ સમજવા યોગ્ય છે વિશે આત્મહિતનો વિચાર ઉદયમાં પણ આવ્યો નથી, ઉદય ભાવે પણ ઉદય આવ્યો નથી એમ કહે છે. હજી તો ઉદય ભાવે આવે છે ને પહેલા તો હજી તો એને એ પ્રકારનો ઉદય ભાવ પણ થયો નથી. એનો ઉદય ભાવ તો દૂર છે પણ ઉદય ભાવે થયો નથી. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે, એવા જીવને સત્પુરુષ મળ્યા છે એમ કહેવું એવું ખરેખર તે જીવને ભાષો છે એમ પણ કહેવું એ કઠણ છે. એને મળ્યા છે એમ કહેવું પણ કઠણ છે, એને સત્પુરુષ મળ્યા છે એમ એને ભાષો છે એને લાગ્યું છે એમ કહેવું પણ કઠણ છે. એને સત્પુરુષ મળ્યા નથી ખરેખર, એને લાગ્યું જ નથી, એને ખબર જ નથી. આ એક વાતમાં બહુ ગંભીર વાત મૂકી દીધી છે કે સત્પુરુષ મળ્યા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી. એ સત્પુરુષ મળતા આત્મજ્ઞાન સુલભ થતું હોય તો એ વાતનું મૂલ્ય કોઈ રીતે આપી ન શકાયું, એનું મૂલ્ય કોઈ રીતે આપી શકાયું નથી. જીવની જ્ઞાની પુરુષ ની ઓળખાણ થઈ ઓગે ઓગે તો અનંત વાસનો કેટલો છે, પૂજા ભક્તિ કરી છે, માન્યું કે મેં ભક્તિ કરી પ્રીતિ કરી એ વાત સ્વીકાર છે ઓળખાણ થઈ કે એની કૃપાળુદેવની ઓળખાય એવું લાગે છે તો એક પ્રશ્ન છે. એક માણસને હીરો ઓળખતા આવડે તો કોક હીરાને ઓળખે ને કોક હીરાને ન ઓળખે એવું બને ખરું? કોઈ વાર કાટને હીરો માને કે ન માને, બીજો હીરાને કાટનો ફટકો માને કે ન માને? એક હીરાને ઓળખે બધા હીરાને ઓળખે, કેમ કે એની જાત એને જાતથી પરખ આવી છે. શેનાથી પરખ આવી છે? એક લિંગથી પરખ નથી આવી પણ એને એની જાત પરખ આવી. વાત સાંભળે છે તો વિચારમાં પડી જાય છે, ચાલો કોઈ વિદ્યમાન સત્પુરુષને ઓળખી શકો કે છે? કોઈ આત્મવિશ્વાસ જેવો કોઈ અંદરની અંદર કોઈ તત્વ છે ખરું? જ્ઞાનની અંદર કોઈ એવી ખાતરી આવે છે આત્મવિશ્વાસ ઉપર થાય એવી પોતાના પરખ વિશેની ખાતરી છે? ઓળખાણ હોય ને તો પરખ હોય ને તો ખાતરી છે, જવો ગમે છે. ખોટો હીરો મૂકો ને આ તો મૂકો, ફોટો મૂકો, તમારે જે મૂકો એ મૂકો, ભેગા કરીને ફેરશેર કરીને મૂકો, અથવા કઈ કરી દેશો તમને ચાર આટલા ખોટા ને આટલા સાચા એ વિચારમાં પડે છે. એટલી ઘણી ભક્તિ કરીએ છીએ, ઘણી અર્પણતા કરીએ છીએ માટે અમને ઓળખાણ છે એ વાતમાં કઈ માલ નથી. એ વિષયમાં વિચાર નથી કર્યો એટલે ઓકે માની લઈએ છીએ. આપણે ત્યાં ઓછા વગર એટલી બધી અર્પણતા કરતા હશે એમાં પણ અર્પણતાની કિંમત છે, ઓળખાણની નથી. આટલી બધી અર્પણતા કરી એમાં અર્પણતાની મુખ્યતા થાય છે. પરિણામમાં કેવી સૂક્ષ્મતા છે વાત કઈ નીકળાય છે. જીવને સત્પુરુષ નો યોગ થયો તો એવી ભાવના થાય કે અત્યાર સુધીમાં જે મારા પ્રયત્ન કલ્યાણ ને અર્થ હતા તે સૌ નિષ્ફળ હતા, આ એને જ્ઞાન થઈ જાય છે. અત્યાર સુધી મેં ધર્મ ને નામે ઘણી ધમાલ કરી, ઘણા બાને મેં ધર્મ ફાયદો એવું લાગ્યું, એ બધું મારું નકામું હતું એનું જ્ઞાન એને થઈ જાય છે. અત્યાર સુધી જે કર્યું એ બધું નિષ્ફળ, મારા આત્માના હિત માટે કઈ કર્યું નથી. કા તો લોકસંજ્ઞા એ કર્યું છે અને કા તો ઓગસંજ્ઞા એ કર્યું છે. કા તો લોકોની સામે જઈને કર્યું છે કે લોકો મને મારી ગણતરી કેવી રીતે કરે છે, અને કા તો ઓગે ઓગે ઓળખાણ વગર સમજ્યા વગર કરી રાખ્યું છે. એ વાતનો એને ખ્યાલ આવી જાય છે. જયારે સત્પુરુષ નો યોગ થાય ને ઓળખાણ થાય ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે અત્યાર સુધીના મારા પ્રયત્નો આત્મકલ્યાણ ને અર્થે હતા, તે બધા ખોટા હતા, નિષ્ફળ ગયેલા છે. લક્ષ્ય વગરના બાણ ને પીઠે હતા, અંધારામાં ગોળીબાર કર્યા જ કરે, સામે કોને ઉપર ગોળીબાર કરવો છે અંધારામાં દેખાય હું એને પણ કઈ દેખાતું નથી, બીજો રાખો એવી વાત છે. એ લક્ષ્ય વગરના બાણની વિશે હતા, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે. આ બધો વિચાર પોતાના આત્માની સામે જોઈને કરવાનો છે, બીજા કોઈ આત્માની સામે જોઈને કરવાનો નથી. આ જીવે અત્યાર સુધી એમ જ કર્યું છે, પોતાના જીવે અત્યાર સુધી એમ જ કર્યું છે, હવે ફેરફાર પોતાને કરવાનો. આને આમ અત્યાર સુધી થયું એ સ્વાધ્યાયનો વિષય નથી, એ સ્વાધ્યાયનો સાચો પ્રકાર નથી, એ સ્વાધ્યાય માટેનો દૂષિત પ્રકાર છે. કેમ કે સ્વાધ્યાય તો સ્વલક્ષ્ય કરવાનો છે, પરલક્ષ્ય મટાડવા માટે અહીંયા આવ્યો છે. તેના બદલે અહીંયા પણ પરલક્ષ્યને મુખ્ય કર્યા કરે ને સ્વલક્ષ્યને ચૂકી જાય, સ્વાધ્યાય કરવા આવ્યો એ બીજાને હમ જોવાનું જે છે એને એ વાત વધારે પાકી કરવા આવ્યો છે, વધારે દ્રઢ કરવા આવ્યો છે. પણ હવે સત્પુરુષ નો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનું હવે હેતુ, હવે જે કરીશ એમાં મને લાભ થશે, આત્મલાભ થશે, એમની આજ્ઞા એ કરીશ, સમજીને કરીશ, કોઈ વાત સમજ્યા વગર નહીં કરું, કેવી રીતે એમાં આત્મલાભ છે એનો ખ્યાલ કરી લઈશ. અને હવે મારા જેટલા કોઈ સાધન છે એ સફળ થવાનું એમાં નિમિત્તત્વ આવશે. ભાઈ સાધન તો નિમિત્ત છે, પણ ક્યારે એ અંદરમાં યથાર્થ સમજણ થાય ત્યારે. યોગ પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતર આત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે, અને તે પ્રકાર ભાવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત યોગ છે એ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્તમાન કરવો કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. તેમાં અંતરાય કરનાર હું જાણું છું એવું જે મારું અભિમાન કુળધર્મને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોભ કસાય, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ, અને કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવા પણ એ આદિ પ્રકાર છે. તે જ અનંતાનું મંદિર ક્રોધ માન માયા અને લોભ અનંતાનું મંદિરના કસાયને ઓળખાવ્યા છે. જો કેવા જીવને પરિણામ થાય ફરી છે કે લોક પ્રસંગમાં રહીને, લોક પ્રસંગમાં રહીને એટલે શું કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ધર્મની ક્રિયાઓ થાય છે ત્યાં એકથી વધારે માણસો એકઠા થાય છે. આપણે અહીંયા આપણો વિચાર કરીએ તો શાસ્ત્ર વાંચન થાય છે તો 5-25 માણસ ભેગા થાય છે ને, 5-25-50 માણસ ભેગા થાય છે. તો એમાં ગણતરી પોતાને કઈ મૂકવી કે આ બધામાં હું કઈક વધારે સમજુ છું, હું કઈક વધારે જાણું છું મારો અભ્યાસ વધારે છે, મારો સૂક્ષ્મ વધારે છે, અથવા મારી બીજા કરતા યોગ્યતા પણ વધારે છે. આવું કઈક કઈક બીજાની સરખામણીમાં જે કઈ પરિણામ નું થવું એને લોક પ્રસંગ કહેવામાં આવે છે. લોક પ્રસંગ એટલે શું? કે લોકોની સરખામણીમાં પોતાની વાતને રાખવી, પોતાને રાખવો, પછી એમાં પડખું ગમે તે હોય. કોઈને એમ થાય કે ભાઈ હું બીજા કરતા દાન વધારે દઉં છું, કોઈને એમ થાય કે હું બીજા કરતા શાસ્ત્ર વધારે વાંચું છું, કોઈને એમ થાય કે બીજા કરતા હું સંયમ વધારે પાડું છું, મારો ત્યાગ વધી જાય એવો. આમ બીજા બીજા કરતા હું, આમ બીજા કરતા, આમ બીજા કરતા, આમ તે લોક પ્રસંગ છે. એ દ્રષ્ટિ છોડી દેવા જેવી છે, એ દ્રષ્ટિ ટાળવા જેવી છે. બીજાની વાત મૂકી દે, તું તારા આત્મામાં જો, તારા હિત હિતનો વિચાર કર, બીજાનો બીજાનો વિચાર તું છોડી દે, એમ કહેવાનો અભિપ્રાય છે. શું કહે છે? લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા, એ બધા સાધન નિષ્ફળ ગયા છે, અને આત્મહિતના લક્ષ્ય વગરના છે, લોક ઉપરના લક્ષ્ય વાળા છે, આત્મહિતના લક્ષ્ય વાળા નથી. એટલે નિર્લક્ષ રાખીને જે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે અથવા જાગૃત રહેવા યોગ્ય છે, આ યોગને અને વચનને વિશે સત્પુરુષ છે, જાગૃત થવા યોગ્ય છે અથવા જાગૃત રહેવા યોગ્ય છે, અને તે તે પ્રકાર ભાવીને, જાગૃતિનો પ્રકાર ભાવીને જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત યોગ ફળ ના જાય, એ પ્રકારે એને દ્રઢતા રાખવી કે હવે આ યોગ મળ્યો છે એ મારે નિષ્ફળ થવા દેવો નથી. અત્યાર સુધીના મારા સત્પુરુષના યોગ નિષ્ફળ ગયા, હવે મારે આ યોગ નિષ્ફળ થવા દેવો નથી. એ એને ગાંઠ મારવી, અંતરમાં એ ગાંઠ મારી દેવી, હવે યોગ સૌ નિષ્ફળ થવા દેવો નથી. અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્તમાન કરવું, અને એનું બળ વર્ધમાન કરવું, એમાં બળવાનપણું કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય હું સમજો, અને મારું જો યથાર્થ આત્મલક્ષનું આત્મહિતનું લક્ષ્ય હોય તો મને કોઈ અપૂર્વ ફળ થાય એવું છે. અનંતકાળમાં નહીં ફળેલું એવું ફળ મળે એમ છે. અને તેમાં અંતરાય શું છે? હું જાણું છું, મને પણ ખબર પડે છે. આ હું જાણું છું એમાં મહાદોષ એવો જે સ્વછંદ છે, એ સ્વછંદ નું એક બીજું રૂપ છે. હું જાણું છું એ સ્વછંદ નું રૂપ છે, બહુ મોટો દોષ આ છે. બીજાને ધર્મનો લાભ થાય એવી ભાવનાથી મને થાય, પોતાની ભાવના નહીં, મને ધર્મનો લાભ થાય એ ભાવના ચૂકીને જેની પાસે ધર્મરૂપી સંપત્તિ ન હોય, એટલે કે જે ધર્મમાં દરિદ્ર હોય, ભિખારી હોય, ભિખારી દાન આપે એ વાત શક્ય છે, એ પોતે જ ભીખ માગતો હોય બીજાને કેવી રીતે દાન આપે? એ તો ભીખ માગનારો છે. અથવા જે ધર્મથી તરતો નથી સંસારને, એ સંસારમાં જે ડૂબતો છે, એ ડૂબતો બીજાને કેવી રીતે બચાવે? બચાવે, બચાવી શકે? પોતે ગળકા ખાતો હોય ડૂબતો, એ બીજાને બચાવી શકે ખરો? બચાવવા જાય તો ઉલટાનો ડૂબાડે. શું થાય? કહો, ધર્મ લાભ થાય કે શું થાય? એટલે ધર્મ બીજાને પ્રાપ્ત કરવા તો એક બાજુ રહ્યો, પણ ધર્મ કોની પાસેથી પ્રાપ્ત કરવો એ પણ બહુ વિચાર માંગે બોલી શકે. જેને પાસેથી ધર્મ માંગવો તે ધર્મ પાયમાં છે કે નહીં એની પહેલા ખાતરી કરવી. બધી ઘણી વાતો કરી ગયા છે. જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામવાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવો. એમને માંગો ક્યાં કરવા જેવો નથી. જે અંગડામાં બેઠા આપણે સાંભળો ને જય નારાયણ ગમે ત્યાં જાવ બે જાવ આપણે ધર્મ સાંભળવા એવું છે ને આપણે વાત બહુ સારી કરે છે. એવી રીતે ધર્મ સાંભળવાનો હતો નથી. સોનાનો દાગીનો લેવા જાય હીરાનો દાગીનો લેવા જાય ગામમાં તો હોય બસો દુકાન હોય કઈ ખુબ છે ગમે ની દુકાને ચડી જાય આપણે રોકડે ચડી હોય છે ને ગમે ની દુકાને લઈ લ્યો. કિંમતી ચીજ કોઈ ગમે એની દુકાને થી લેતા નથી. પણ એને બોર્ડ બહુ સારું માર્યું હોય ફર્નિચર બહુ સારું બનાવ્યું હોય માણસે રૂપાળો થઈને બેઠો હોય થોડા ઉપર આની દુકાન સારી છે માટે ક્યાંથી લઈ લ્યો એમ લેવાય ખરું. આની દુકાન સારી છે પણ એ ખર્ચો આપણા ઉપર છે એનો શું વિચારે આનો ખર્ચો બધો આપણા ઉપર ચડશે. કમાવા બેઠો છે આપણને કઈ દેવા બેઠો વિચાર કરે છે કે નહીં પૂછે કે ભાઈ અમારે લાખ બે લાખ પાંચ લાખ પચીસ લાખ નું દવા દાગીના ખરીદવા છે પ્રસંગ છે કોને ક્યાંથી લેશો. દરબાર પગ મૂક્યા પેલા એ નિર્ણય કરે બજારમાં જતા પેલા પગ ઉપાડે પેલા નક્કી કરે જવું છે કોને દુકાને. આપણે બધી દુકાનો જોશું બજારમાં એમાં હારી લાગશે એમાંથી લેશો એમ નક્કી કરે છે. એની દુકાને છેતરામણ ન હોય ખોટો માલ ન હોય નકલી માલ ન હોય ભલે આપણને ફરક કરતા નથી આવડતો અસલ ને તો પણ કેટલો વિચાર કરે કે ભાઈ પૂછી દેવો કે આપણા સંબંધી આપણા બજારની અંદર એક સંબંધી પણ છે દલાલ છે અથવા વેલ્યુઅર છે કે કઈક છે એને પૂછીએ કે ભાઈ આ બધા વેપારીમાં કોને ત્યાંથી માલ લેવાય તો ભાઈ આ માલ લેવા રહે છે. એના કરતા કિંમતી ચીજ છે એ સોના ને હીરા ના દાગીના કરતા કિંમતી ચીજ છે. ત્યાં તો તારા બે લાખ નો માલ લેશ તો બે પાંચ લાખ પડી જશે આમાં તો તારા કેટલા ભાવ પડી જશે ખબર નહીં પડે ભૂકા નીકળી જશે. ત્યાં ગડબડ થઈ ભૂલ થઈ તો ભૂકા નીકળી જશે. અનંત જન્મ મરણ ના દુઃખ ની અંદર કોઈ છોડાવા આવશે કાચી ભૂમિકા છે. બધાનું સાંભળીશ ને મારું ઘેરું કરીશ પણ કયું લાકડું કોનું ગરી જશે તને ખબર નહીં પડે. તારી શ્રદ્ધા કાચી પાકી છે શ્રદ્ધાના ઊંધા લાકડા કોના ઘૂસી જશે તને જ ખબર નહીં હોય. એમ થશે એમ નથી. શું કહે છે કે જાગ્રત રહેવા યોગ્ય છે અને એમાં એ અપૂર્વ ફળ થવામાં અંતરાય શું થાય છે હું જાણું છું એવું જે અભિમાન છે તે અંતરાય થાય એને એમ નક્કી કરું કે હું કઈ જાણતો મને કઈ ખબર પડતી નથી અને હું જાણું છું એવો મોટો અંતરાય મારે હવે વચ્ચે લાવવા દેવો. નાડ પકડી છે જીવ ક્યાં ભૂલ કરે છે અને કેવો કેવો એને રોગ હોય છે માટે એને નિરોગતા આવતી નથી એ બધું નિદાન કર્યું છે. હું જાણું છું એ મારું અભિમાન અને કુળ ધર્મ ને અને કરતા એવા છે તે ક્રિયા ને કેમ ત્યાગી શકાય એવો લોક ભય લોકો નો ભય લાગે. તમે સંગઠ જતા થઈ ગયા, તમે ફલાણી જગ્યાએ જતા થઈ ગયા, લોકો આવે પણ ખરા કહેવા, કઈ કહેવા આવશે કે છોડાવવા આવશે. માટે મુમુક્ષુને ઓછામાં ઓછો એટલું પરિણામની અંદર બળ આવવું જોઈએ કે લોકો મારી ગમે તે વાત કરે, મારે સત્યને સાથે સંબંધ છે, સત્યને અંગીકાર કરવું છે, મારે મારા આત્માનું હિત કરી છૂટવું છે, આયુષ પૂરું થાય પહેલા મારે બીજું કઈ કરવું નથી. લોકોને જેમ કેવું હોય એમ કયો, મારે કોઈની સામે જોવાનું નથી. સંસારમાં કોઈ વાતની જીત કરે તો લોકોની સામે જોતો નથી, ફલાણા આમ કહેશે ફલાણા આમ કહેશે, કઈ નહીં, મારે તો આ કરવું જ છે. સામાન્ય વાત હોય છે તો પકડ કરે છે કે નહીં, અરે આ તો પરમ હિતની વાત છે, આત્માના પરમ હિતની વાત છે. લોકોની સાથે શું સંબંધ, લોકોને સમજણ કેટલી આવે છે, લોકોથી તો આથી જગાયને છે, માર્ગે જગાયને છે, એનું સર્ટિફિકેટ શું કામ આવે, એની વાત શું કામ આવે. એટલે એ સમાજ નો ભય છૂટી જાય, જેને શું કે છે, જે સમાજ ને મુખ્ય કરે છે તે હંમેશા આત્માને અને આત્માના હિતને ગૌણ કરે છે. જે આત્માના હિતને મુખ્ય કરે છે એ સમાજ ની પરવા કરતો નથી, એને સમાજ નો ભય નથી લાગતો. બરોબર, આ સામે સામે છે. કુળ ધર્મ ને એને કરતા એવા છે તે ક્રિયા ને કેમ ત્યાગી શકાય, લોક ભય. સત્પુરુષ ની ભક્તિ આદિ ને વિશે પણ લૌકિક ભાવ, મારી ભક્તિ ચડી આવી છે, હું સૌથી વધારે ભક્તિ કરું છું, મારી અર્પણતા પણ વધારે છે, એવો જે લોકોની સામે કરાતો ભક્તિ નો પ્રકાર છે લૌકિક ભાવ. અને કદાપી કોઈ પંચ વિષયાકર એવા કર્મ જ્ઞાની ને ઉદય માં દેખીને, પૂર્વ કર્મ નો જ્ઞાની ને કોઈ ઉદય હોય, એને લઈને એને વેપાર હોય, દ્રષ્ટિ પણ હોય, કે બીજા કોઈ એને વૈભવના સાધન સંપન્ન હોય, એ પ્રકારનું શું નહીં હોય, તો એની પાસે કોઈ પંચ વિષયાકાર સાધનો હોય, અનુકૂળતાના સાધનો હોય ઘરની અંદર, એમ દેખીને તેવો ભાવ પોતાને આરાધવા, પણ મને આવું હોય તો સારું, એવી જે ભાવના થવી, એ આદિ પ્રકાર છે. તે અનંતાનું મંદિર, ક્રોધ, માન, માયા, લોભ નો પ્રકાર, આમાંથી કોઈ એક પરિણામ હોય, હું જાણું છું ત્યાંથી માંડીને સમાજ ભયથી માંડીને ભક્તિમાં લૌકિક ભાવથી માંડીને જ્ઞાનીના કોઈ સાધનો દેખીને એને ભાવના થવી, એ બધા અનંતાનું મંદિરના પ્રકાર છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. અને આવા બધા પ્રકાર એ સંબંધેની ચર્ચા વિચારણા કરીને સત્સંગે વિશેષપણે સમજવા યોગ્ય, એને ખોલી ખોલીને તીખી તીખીને એના બધા જે કોઈ એવા ભરતા પ્રકારો પોતામાં થતા હોય, પોતાને જાણવામાં એવા બીજાને થતા હોય, તો એ વિષયની વિચારણા ચર્ચા કરીને વિશેષપણે એ વાત સમજવા યોગ્ય છે. અને એ વાતની અંદર ભૂલ ન થાય પોતાની એવી જાગૃતિ આવવા યોગ્ય છે. વિશેષ સમજવા યોગ્ય હોવા છતાં અત્યારે તો જેટલું બન્યું તેટલો છે આ પત્રમાં, તો એટલો અમારો વિકલ્પ ચાલ્યો અને પ્રવૃત્તિ થવાય એવી પણ હતી, એટલું લખાણું છે. પણ છતાં એમ કહીએ છીએ કે આ વિષય વિશેષ વિચારવા યોગ્ય એ વિશે આ પત્ર ની અંદર જરા સ્વાધ્યાય કરવા જેવો આ પત્ર છે. વારંવાર સ્વાધ્યાય કરવા જેવા પચીસ પત્રો છે, એમાં આ પત્ર પણ બહુ મહત્વ.
Thank you.